તારીખ 26/10/1996 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 129 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 105
આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 129 ઉપર જો ગુરુદેવ 1996 સાલમાં થયેલા પ્રવચનમાં કાર્તિક શુદ્ધ પૂનમ એ દિવસે આ પ્રવચન થયું છે એટલે છેલ્લે એમ કહ્યું પાનું 391 અહીં જે ધર્મ જયંતિનું માંગલિક જે લોકોત્તર માંગલિક કહેવું છે તે ઉપરથી પેરેગ્રાફની છેલ્લી લીધી અહીં જે જન્મ જયંતિનો માંગલિક જે લોકોત્તર માંગલિક કહેવું છે તે ઉપરથી શ્રીમદજીના હૃદયમાં શું હતું એ માંગલિકના વિષયમાં અમે જે વ્યાખ્યાન આપશું એમાં શ્રીમદજીના હૃદયમાં શું હતું એ મુમુક્ષુ જીવ સમજી જશે અમારી વાત ઉપરથી મુમુક્ષુ જીવ સમજી લેશે અમારા વચન ઉપરથી એમ કહે છે મુમુક્ષુ છે એ સમજી લેશે બીજાને કોઈને બેસે ના બેસે એવું બને પણ મુમુક્ષુ છે તે સમજી જશે એમ છે મેં ગઈકાલે અહીં સુધી સાહેબ આગળ વેપારી લાભથી જે માંગણી કે એમણે પત્રમાં લખ્યું છે ને જેનું પદ રચ્યું છે એનું પહેલું ચરણ છે કે અહો શ્રી સત્પુરુષ કે વચનામ્રતમ જગે હિત કરમ એક વખત પણ પ્રત્યક્ષ સદગુરુના ભાવ વચનને શ્રવણ કરીને અંતરમાં ઓગાળીને ગુરુદેવને એક એક શબ્દ અંતરમાં ઊંડાણથી સહજ આત્મા આવી ને બોધિ બીજનો અંતરમાં સ્વરૂપમાં ટચ થયો એટલે સ્પર્શ થયો તેને સંસાર ન હોય આખો સંસાર પડી જાય એવી વાત મુમુક્ષુના ભૂમિકામાં કયા પ્રકારે કયા સમયે કેવા સંયોગોમાં કેવી રીતે બને છે પરિણામમાં એનો અહીંયા સ્પષ્ટ ખુલ્લી વાત કરી છે તો વાતને ખુલ્લી કરી દીધી છે કે એક વખત પણ અનંતકાળમાં પરિભ્રમણ કરતા એવા આ જીવને એક વખત પણ પ્રત્યક્ષ સદગુરુના શું છે પરોક્ષ તો તીર્થંકરથી માંડીને તીર્થંકર પરમ ગુરુ છે ગણધર આદિ અનેક ગુરુઓ મહાગુરુઓ થયા તે બધા પણ મહાન ગુરુઓ થયા છે પણ અહીંયા જે પ્રત્યક્ષ હોય એની વાત લીધી છે કેમ કે જે પ્રત્યક્ષતામાં જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરોક્ષતામાં કદી ઊભી થતી નથી હા એ દિવ્યધ્વનિમાં પણ આવ્યું છે અને બધા જ્ઞાનીઓને એ અનુભવ ગોચર પણ છે બધાના એ અનુભવની પણ વાત છે કે એક વખત પણ પ્રત્યક્ષ સદગુરુના ભાવ વચનને સદગુરુ ન લીધું સદગુરુના વચનને ન લીધું એક પ્રત્યક્ષ સદગુરુ લીધું અને બીજું દ્રવ્ય વચનને લીધા પણ ભાવ વચન લીધા દ્રવ્ય વચન છે તે શબ્દો છે અને ભાવ વચન છે તે એમનો આશય છે શું છે એ વચનો દ્વારા કહેવા ધારેલો આશય છે એ ભાવ વચનને શ્રવણ કરીને આધ્યાત્મિક પરિણામ છે એને શ્રવણ કરીને એટલે કે એને જ્ઞાનમાં લઈને અંતરમાં ઓગાળીને પછી એની અસર આવી આત્મા ઉપર ફિલિંગ સ્ટેજ છે એની આત્મા ઉપર અસર આવી ખાલી સાંભળી લીધું એમ નહીં સાંભળીને ખાલી વિચાર્યું એમ નહીં પણ અંદરમાં ઓગાળ્યું જેમ સાકરનો ગાંગડો ઓગળી જાય એમ એ વચનને અંદરમાં ઉતાર્યું. ઉતરે ક્યારે? નહીં તો વિચાર ચાલે છે સામાન્યપણે, કોઈના સાંભળવા મળે, સમજવા મળે, શબ્દાર્થ ભાવાર્થ, ત્યારે એનો વિચાર ચાલે છે. પણ અંતરમાં ઓગળે કે અંતરમાં ઉતરે એ ક્યારે ઉતરે? અંતરમાં ઉતરે એટલે ક્યારે ઉતરે? કે જ્યારે એમણે કહ્યું એવું અંતર પરિણામમાં પ્રયોગાત્મકપણે મેળવણી થાય ત્યારે. હા, બીજા સંકેતની વાત છે. અંતરમાં ઓગાળીને અંતરમાં ઊંડાણથી સહજ હા આવી, કૃત્રિમ રીતે નહીં, વિચાર કરી રાખ્યો તો માટે નહીં, પહેલા સમજી લીધું તો માટે નહીં, પણ અંતરના ઊંડાણમાંથી એટલે આત્મામાંથી હા આવી. એ સિવાયની હા આવે તો એ કૃત્રિમ હા છે એમ. અને બોધી બીજનો અંતર સ્વરૂપમાં ટચ થયો, જે આ સ્વરૂપનો બોધ છે એનું બીજ અંદર વગાઈ ગયું સ્વરૂપમાં. સ્વરૂપમાં સ્પર્શ થયો એટલે શું થયું? કે આત્મ સ્વરૂપ છે એ સ્વયં બોધ સ્વરૂપ છે. આત્મા પોતે જ બોધ સ્વરૂપ છે. એ બોધ સ્વરૂપનો અંદરમાં બોધ થયો, સ્પર્શ થયો, અંદરમાં ટચ થયો એટલે સ્પર્શ થયો. શું? બસ એને હવે સંસાર, જે આત્મામાં સંસાર નથી ત્રણે કાળે, જે આત્મ સ્વરૂપમાં ત્રણે કાળે સંસાર નથી, અને જે આત્મ સ્વરૂપમાં ત્રણે કાળે સંસારનું કોઈ કારણ પણ નથી, એવા બોધ સ્વરૂપ. એ બોધ સ્વરૂપનો પ્રથમ બોધનો અવસર છે કે પ્રત્યક્ષ સત્પુરુષ હોય, સદગુરુ હોય, એના ભાવ વચનને એટલે એના આશયને અંતરમાં ઉગાડીને, અંતરમાં પરિણમાવીને, અંતરના ઊંડાણમાંથી એની હાવિક ત્યાં એને બુદ્ધિ બીજ કીધું, અથવા બીજ સ્વભાવનું બીજ, સંસ્કારનું બીજ રવાઈ ગયું, ઉગી નીકળશે, ઉદાહરણ થશે. એને સંસાર ન હોય, એને અલ્પ સંસાર છે એને ગણ્યો જ નહીં. શું કર્યું? અલ્પ સંસાર છે એને ગણ્યો જ નહીં. હા, આજે પણ પૂનમ છે, આજે શરદ પૂનમ છે, એક મહિના વાર છે કાર્તક સુદ પૂનમ ને, એક મહિનાની વાર છે શરદ પૂનમ છે. પણ આ તો શું છે? આ સૌ એકમે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ હતી એ નિમિત્તે આપણે ચાલે છે. હા, બીજનો ચંદ્રમા પૂર્ણ થયા વિના રહેતો નથી, એને કોઈ રોકી શકે? રોજ એક એક કળા વધે એને કઈ રોકી શકે? આ પણ એવું જ બુદ્ધિ બીજ છે. એ આત્મા પૂર્ણ થશે, થશે ને થશે. હજી પૂર્ણ અત્યારે નથી થયા તો કઈ સંસાર ન હોય. શું એમાં આંતરધ્વનિ છે? કે એ આત્મા નિર્વિઘ્નપણે નિર્વાણ પદને પામશે, પામશે ને પામશે, એવી પ્રતીતિ છે, એની અંદર ખાતરી છે. શું? બહુ મોટી વાત છે. આ બુદ્ધિ બીજનું બહુ મોટું મૂલ્ય છે. અહીંથી પાયો નખાણો છે, સિદ્ધ પદનો પાયો, આ સિમેન્ટ કોન્ક્રીટનો જે કોન્ક્રીટ પાયો છે અહીંથી, શું આના ઉપર સિદ્ધ પદ ટકવાનો છે. સમ્યક દર્શન થાય અને ભમી જાય તો પણ ફરીને સમ્યક દર્શન થવાનું આ જ કારણ છે. માટે સિદ્ધ પદનું પણ આ જ કારણ છે એમ છે. એ આ બહુ મોટું મૂલ્ય છે આનું. અને અહીંથી સ્વરૂપ લક્ષ શરૂ થાય છે. સ્વરૂપ લક્ષ અહીંથી શરૂ થાય છે એટલે પરિણતિ કામ કરે છે. અને જ્ઞાન સામાન્યના આવિર્ભાવમાં જે સ્વરૂપ લક્ષ્યપૂર્વક આવિર્ભાવ થવો જોઈએ, એટલે લક્ષ અને આવિર્ભાવ એક સાથે બે કામ જે થવા જોઈએ એમાં પહેલું કામ અહીંયા થાય છે, અહીંથી શરૂ થાય છે. એ વગર બીજું જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થઈને સ્વસંવેદન આવશે નહીં. તે બુદ્ધ બીજનો અંતરમાં સ્પર્શ થયો તેને સંસાર ન હોય. આપણે કહે ને રિક્ષામાં હજી સ્ટેશન જાય ત્યારે પડોશી પૂછે કે ક્યાં ગયા? આવજો 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 કર્યું પણ આ તમારા ઘરવાળા ક્યાં ગયા? તો કે મુંબઈ ગયા, હજી સ્ટેશન નથી પહોંચ્યા. ત્યાં શું કે? મુંબઈ ગયા. એ તો એનો અર્થ કે મુંબઈ નિર્વિઘ્ને પહોંચવાના છે. અમને શંકા નથી પડતી કે વચમાં ટ્રેનનો એક્સિડન્ટ થશે ને મરી જશે તો એવી અમને શંકા પડતી નથી, એ પહોંચી જ જવાના છે. સ્વરૂપમાં તો થયો અને તેને સંસાર ન હોય, નાની મળ્યા તેને ભાવ ન હોય, એને મળ્યા કહેવાય. તો અનંત વાર મળ્યા છે, પણ ભાવ નો અભાવ કરે ત્યારે એને ખરેખર મળ્યા એમ કહેવાય. નાની મળ્યા તેને ભાવ ન હોય, આ મળવાનું મહત્વ કેટલું છે, મળવાનું મહત્વ કેટલું છે. ભાવ નો ભાવ પણ ન હોય, ભાવ ન હોય અને ભાવ નો ભાવ પણ ન હોય, એટલે એને ભાવ નો ભાવ ભાવે નહીં. એને મોક્ષ ના ભાવો ભાવે, પણ ભાવ ના ભાવો એને ન ભાવે. એની સાક્ષી કોણ આપે, એની ખાતરી કોણ આપે કે અંદર થી ખાતરી આવે, એનો આત્મા જ એની ખાતરી આપે. શું કોઈને પૂછવા જવું પડે. ભંગી ઈલિકા ને ચટકાવે તે ભંગી જગ જોવે રે, ભંગી ઈલિકા ને ચટકાવે. આનંદનજી નું પદ છે. શું ભંગી એટલે ભમરી, ઈલિકા એટલે ઈયર, ભમરી ને ચટકાવે એટલે એર માંથી ભમરી થાય. શું એર માંથી ભમરી થાય. તમે ભમરી નો પાંખો કાઢી નાખો તો એનું શરીર એર જેવું દેખાશે તમને. ડંખ મારે ભમરી છે ને, ડંખ મારે ડંખ મારે તે ભમરી માંથી એર થાય, એવું જગત જોવે છે, એવું જગત જોવે છે. આ રીતે જગત જોવે છે કે આમ બન્યું. શું ઈયળ ને ભમરી ચટકો મારે તેના ડંખ ના સ્મરણમાં આ શું છે એ શું છે, એ ડંખ ના રહેતા ભમરી બની જાય છે. શું ભમરીના જીવને એને અંદરમાં એમ થાય કે આ મને શું થાય છે, કોઈ ડંખ મારે એને બીજું તો કાંઈ મન નથી એટલે લાંબી વિચાર શક્તિ નથી, પણ ડંખ મારે છે એમાંથી જિજ્ઞાસા રહે છે કે મને કોઈ કંઈક કરે છે, કાંઈક કરે છે, એમાંથી ભમરી બની જાય છે. કલેવર એને ભાવ પલટાવી દે છે, એનું કલેવર પલટી જાય છે અને એનો ભાવ પણ પલટી, હું યર છું એના બદલે હું ભમરી છું એમ એને થઈ જાય છે. શું જે માણસ બાળક છું ત્યારે બાળક છું બાળક છું એને લાગે છે, યુવાન થાય ત્યારે યુવાન છું યુવાન છું એવું લાગે છે, અને વૃદ્ધ થાય ત્યારે વૃદ્ધ છું વૃદ્ધ છું એવું લાગે છે. એમ હા, હવે શું છે એ કે છે ગુરુદેવ, જો શું થયું. ગુરુદેવ ને ગુરુ સદગુરુ છે એને ભમરી ના સ્થાને મૂક્યા છે, અને જે મુમુક્ષુ છે એને ઈયળ ના સ્થાને દ્રષ્ટાંતમાં સિદ્ધાંત એવી રીતે લીધો છે. એમ ચૈતન્ય ભગવાન આત્મા પોતાને ભૂલીને પરભાવમાં પોતાની હૈયાતિ ભૂલપણે માની બેઠો છે. છે તો જે છે એવો ચૈતન્ય ને ચૈતન્ય છે, પણ પોતાના આત્માને સ્વરૂપને ભૂલી ગયો છે અને પરદ્રવ્ય ને પરભાવમાં પોતાની હૈયાતિ એટલે એવો હું છું એમ ભૂલથી માની બેઠો છે. જો સત્પુરુષના લક્ષે એક વચન પણ યથાર્થ ગુંજારવ કરીને, કેવા કેવા શબ્દો કાઢ્યા છે, ઓગાળીને ગુંજારવ કરીને અંતર શોધમાં વર્તે તો તેને ભગવાન ત્રિલોકનાથપણું સિદ્ધપણું પ્રાપ્ત થયા વિના નિર્વાણ પદ એટલે ત્રિલોકીનાથ થાય. શું કહે છે કે તે જો સત્પુરુષના લક્ષે એટલે સત્પુરુષના પરિણમનના લક્ષે, પરિણમનથી વખાણે ને, સત્પુરુષના પરિણમનના લક્ષે એક વચન પણ યથાર્થ ગુંજારવ કરીને એનું જે મૂળ મુદ્દાનું એક વચન એને જે પોતાને સ્વરૂપ બોધનું છે એનો ગુંજારવ કરીને, એ ગુંજે ખસે નહીં, ગુંજારવ એટલે જેમ ગુંજારવ ખસે ને એમ એ વચનને વચનનો આશય ખસે નહીં અંદરથી, અને અંતર શોધમાં વર્તે ઊંડો ઉતરે પૂતે તો તેને ભગવાન ત્રિલોકનાથ પણ સિદ્ધ પદ પ્રાપ્ત થયા વિના નહીં. આ એક વચન નો આટલો ફાયદો છે, કોઈ એક વચન નો આટલો ફાયદો છે. શું તમે ઘણા પૂછતા તમે ગુરુદેવ સાથે બહુ જીવો છો, ગુરુદેવ વાટા મારતા હોય ત્યારે તમે જાઓ, ગુરુદેવ ઠલ્લે જતા હોય ત્યારે તમે જાઓ, ગુરુદેવ બેઠા હોય ત્યારે તમે બેસી રહ્યો, બીજા ઘણા ઉઠી જાય પણ અમુક તો બેસી રહ્યા ને, એમાં શું, પણ એમાં કારણ શું છે? ભાઈ ક્યારે કયું એક વચન નીકળશે અને ક્યારે આ આત્માને એ તીરની જેમ અંદરમાં વાગશે એની પોતાને ખબર નથી. પણ એટલી સૂઝ હોય, એટલો વિવેક હોય તો એ વધુમાં વધુ સંગ કરે. એટલે કેમ કે ક્યારે એમના શ્રીમુખેથી ક્યારે કયું વચન સરી પડશે એનો કોઈ નિયમ નથી. અને આ આત્માની કયો ક્ષણે કઈ યોગ્યતા હશે એનો પણ પોતાને ખબર નથી, એનો કોઈ નિયમ નથી. માટે એવું કોઈ ધન્ય પર ની અપેક્ષા રાખીને જ્ઞાની પુરુષનો સત્સંગ વધુ ને વધુ કરવા મોક્ષો ચાહે છે. જ્ઞાનીના એક વચનને, કેમ કે એક જ વચન કામ કરી જાય છે, ઢગલાબંધ ઉપદેશની એટલી બધી જરૂર નથી જેટલી આવા એક વચનની જરૂર છે. શું એક વચનને, જ્ઞાનીના એક વચનને યથાર્થપણે જીવ સમજો તો યથાર્થપણે આત્માથી આત્મામાં સતનો હકાર આવે જ. ઠીક, શું કહે છે? જ્યાં યથાર્થતાની વાત આવે છે કે જ્યાં યથાર્થપણે સમજો ત્યાં યથાર્થપણે સતનો હકાર આવે જ. અને સતનો હકાર આવે તો સમજવું કે યથાર્થ સમજો છે, નહીતર હજી યથાર્થ સમજો નથી. જો આ યથાર્થતાનો પ્રકાર આવ્યો. એક વચનને પણ જો યથાર્થ સમજે તો એને યથાર્થપણે આત્મામાંથી સપનો એટલે સ્વરૂપનો હકાર આવે જ કે હા મારું સ્વરૂપ આવું છે. શ્રી ગુરુ કહે છે એવું જ મારું સ્વરૂપ છે એમ એને અંદરથી યથાર્થપણે હકાર આવે. બસ તરી ગયો, જા આટલો થયો ત્યાં એ ઉતરી ગયો. આ પ્રત્યક્ષ યોગનું મહત્વ કેટલું છે એ સમજવા જેવું છે. સાથે પરદ્રવ્ય પરભાવના નકાર વડે શુભાશુભ બંધનો પણ નકાર થઈ જાય છે. જ્યાં સતનો હકાર આવ્યો ત્યાં અસતનો નકાર એમાં ગર્ભિતપણે થઈ ગયો. વિકલ્પ હોય કે ન હોય, બધાને વિકલ્પ હોય એ જરૂરી નથી, નિર્વિકલ્પણે એનો નિષેધ થઈ ગયો. જે સત્પુરુષ દેહ છતાં દેહાતીત દશામાં વર્તે છે, જે સત્પુરુષ દેહ છતાં દેહાતીત દશામાં વર્તે છે તેમના દર્શન માત્રથી પણ દર્શન કરનારની દ્રષ્ટિમાંથી આખો સંસાર ટળી જાય. આ પ્રત્યક્ષ યોગનો આટલું બધું મહત્વ છે. પહેલા ગુરુદેવશ્રીએ વચનની વાત લીધી, હવે કહે છે કે વચન કદાચ વચન યોગ એ વખતે ન હોય પણ એમનું દર્શન થાય. શું કેવું દર્શન થાય? દેહાતીત દશાનું દર્શન થાય. શરીરનું ન લીધું, દેહનું દર્શન નથી લીધું, દેહાતીત દશાનું જ્યાં દર્શન થાય તો એ દર્શન માત્રથી દર્શન કરનારની દ્રષ્ટિમાંથી આખો સંસાર ટળી જાય. આટલો બધો આત્મકલ્યાણનો ઉપાય સુગમ અને સરળ છે. કેટલો બધો સરળ છે? સુગમ અને સરળ આટલો બધો છે. અને એ જ્ઞાનીઓએ સહેલો કરીને બતાવ્યો છે કે જો ભાઈ આટલું બધું સહેલું છે. સંસાર તોડી જાય, દેશના ક્યાં વાત કરો છો? હું તો આત્મ સ્વરૂપનું દર્શન લીધું. દેહાતી દશા એટલે આત્મા દેહાતી સ્વરૂપ છે, એમની દશા પણ દેહાતી સ્વરૂપ છે. એનું જ્યાં દર્શન થયું દર્શન કરનારનો સંસાર તોડી જાય છે. લૌકિક વિદ્યા ન આવડે, તમે બીજાને ડ્રાઈવિંગ કરતા દેખો એટલે ડ્રાઈવિંગ ન આવડી જાય, સાયકલ ચલાવતા દેખો એટલે સાયકલ ન ચલાવી શકો, રોટલી કરતા દેખો એટલે રોટલી બનતા ન આવડે. આ તો કહે છે કે તું જ્ઞાનીને પરિણમતા જો એટલે તારો સંસાર ગયો જા. લૌકિક સામાન્ય વિદ્યાઓ કરતા પણ આ વિદ્યા સહેલી છે. થઈ થયું કે ન થયું, સાબિત થયું કે ન થયું? હે, સાબિત થઈ ગયું. જીવને પોતે થોડીક એ રીતની હોશ આપી જોઈએ કે મારે હવે સંસાર ટાળવો છે, ટાળવો છે ને. હવે મારે સંસાર ચાલે, પણ મારે સંસાર હવે ન જોઈએ, એને હોશમાં આવી જવો જોઈએ. હા, પોતાનું સ્વરૂપ છે. બધું બંધ છે, કલ્પના છે અને બંધ છે. શ્રી પદ્મનંદી આચાર્ય મહારાજ કહે છે, પછી એના આધારમાં પદ્મનંદી આચાર્ય મહારાજની ગાથા ફરીને ટાંકી છે. આગળ આપણે એક વખત જોઈ લીધું કે તત્ પ્રતિ પ્રીતિ ચિતે વાર્તા હિ સુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાગનમ. અહો શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ જ્ઞાનીના મુખેથી જે જીવે પ્રસન્ન ચિત્તથી સાંભળ્યો. બે વાત લીધી, અજ્ઞાનીના મુખની વાત ન લીધી, જ્ઞાનીના મુખેથી અને પ્રસન્ન ચિત્તથી પોતાની અંદરમાં ઉત્સાહ આવ્યો કે મારે મારો આત્મા જોઈએ અને મારું આત્મકલ્યાણ થવું જોઈએ, બસ આ સિવાય મને કાંઈ બીજું જોઈએ નહીં. એવું પ્રસન્ન ચિત્તથી સાંભળ્યું કે બધા આત્મા અબંધ અસંગ સ્વાધીન ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા બધા સ્વરૂપે આવા જ અબંધ અને અસંગ તત્વ છે અને તેમાં રહેલ વાચને જે જીવે ગ્રહણ કર્યો, વચનને નહીં પણ વાચને ગ્રહણ કર્યું, તે જીવ ભાવિ નિર્વાણનું ભાજન છે. ભવિષ્યમાં નિર્વાણ થવાનો એ અત્યારે પાત્ર થઈ ગયો ત્યારે આપણે તો કારણ ગણી પ્રત્યક્ષ અત્યારે પાત્ર પ્રત્યક્ષ કારણ જોવે છે. શું કહે છે, ક્યારે ભાવિ નિર્વાણનું ભાજન છે કે પ્રસન્ન ચિત્તથી સાંભળે ત્યારે, ઉત્સાહિત ચિત્તથી સાંભળે ત્યારે, હોશથી રસ લાવીને ઉમંગ લાવીને સાંભળે ત્યારે. કહો મને અપૂર્વ અવસર આવ્યો છે, અનંત કાળે મને આવો અપૂર્વ અવસર સાંભળ્યો છે, હવે આ તકને હું જવા દઈશ અને સામે એવો યોગ બને. એને 579 પુત્રમાં કૃપાલુદેવે તથારૂપ યોગ કીધો છે. કોઈ તથારૂપ યોગને પામીને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ આવે તો એને સંસાર વિશેષ દૂર અને મોક્ષ વિશેષ દૂર નથી. અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગ હિતકરમ. એ ચરણનો અહીંયા વ્યાખ્યાન ચાલે છે, એ જે માંગલિક છે એ માંગલિકના પહેલા પદનું વ્યાખ્યાન ચાલે છે કે સત્પુરુષ સદગુરુનું, સત્પુરુષ પછી અર્થાત કર્યું છે, સત્પુરુષ અર્થાત સદગુરુનું જેને લક્ષ્ય થયો, જેને એનું સ્વરૂપ ઓળખ્યું, દેહાતી દશા ઓળખી, તેને સદગુરુ અને તેમની ઉપકારી વાણીનું બહુમાન વર્તે છે. અને સદગુરુનું પણ બહુમાન વર્તે છે અને એમની વાણી છે તે જીનવાણી છે, એ જીનવાણીનું પણ બહુમાન વર્તે છે. હા, તેને ઉપકારી એવી વાણીનું, એટલે એની વાણી નિમિત્ત થઈ ને તેને ઉપકારી કીધી કે એ વાણી પોતાને ઉપકારી થઈ છે. એટલે ઉપકારી થાય એને બહુમાન ન આવે, ઉપકારી પણ ફીલ થાય, અસર કરે, ઉપકારીપણાનો અસર લાગે અને બહુમાન ન આવે એવું કદી અસર થઈ નહીં થઈ, એટલે એવું નથી આવતું. એ તો સામાન્ય છે. તેથી તે કહે છે કે જગતનું હિત એ અપૂર્વ વાણીથી છે, એ જગતનું હિતકર વાણી છે. કેવા વચનામૃત છે, એ જગતને હિતકર છે. શું બીજો કોઈ સન્માર્ગનો ઉપાય નથી, આ સિવાય કોઈ બીજો ઉપાય ગોતવા માંગે કે કરવા માંગે તો છે નહીં. શું આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જે જીવે અંતરમાં ભાવ વચનનો ઊંડેથી આદર કર્યો તેને સત્પુરુષ મેળા પ્રમાણ છે. શું કહે છે, જે જીવે પોતાના અંતરમાં ભાવ વચનનો ઊંડેથી આદર કર્યો, બહુમાન કર્યું, ઉલ્લાસ આવી ગયો એને, તેને સત્પુરુષ મેળા તે પ્રમાણ છે. નહીતર તો અનંત વાર મેળા છે પણ એ પ્રકાર બીજો નથી, એ પોતાની ખામીથી બીજો નથી, તેને સત્પુરુષ મેળા પ્રમાણ છે. દેહના દર્શન તો અનંત વાર થયા, સત્પુરુષોના તીર્થંકરના પણ દેહના દર્શન તો અનંત વાર થયા, પણ જે દર્શનથી સત્પુરુષની પ્રતીતિ થાય તે જ ખરું દર્શન છે. બહુ ચોખ્ખી વાત કરી છે, જે ખરું દર્શનથી એમની પ્રતીતિ આવે કે આ સત્પુરુષ છે અને આ એનું પરિણામ છે એની પાસે, ત્યારે જે ખરું દર્શન છે તેને જ સત્પુરુષ તથા તેના વચનામૃતનું સફળપણું છે, અને એ જ એને સત્પુરુષનું સફળપણું છે, એમના વચનોનું પણ સફળપણું એને અવશ્ય હોય છે. સત્પુરુષની મુદ્રા કેવી છે કે વિના બોલે, સૌમ્યતા એટલે વિતરાગતાને બતાવી રહી છે. સૌમ્ય છે, બોલે ન તો પણ, ન બોલે તો પણ એમાં વિતરાગતા જોવે છે, જોનારને નજર હોય એ જોવે છે. જેવો પરમ ઉપસમ રસ ભરી વૈરાગ્ય મૂર્તિ છે, પરમ ઉપસમ રસ છે એની અંદર, એમના મુદ્રામાં નેત્રોમાં એ જાતનો આત્મરસ આત્મભાવ અભિવ્યક્ત થતો હોય છે, એની અભિવ્યક્તિ હોય છે. આ પ્રત્યક્ષ યોગમાં શું શું હોય છે, ખાલી વચન નથી, ખાલી ઉપદેશ નથી, મુદ્રા પણ છે. જીનેન્દ્ર દર્શનમાં એ વાત ઘણી વાર લઈએ છીએ, એ ઉપસંભરી વૈરાગ્ય મૂર્તિ છે. અંદરથી સ્વભાવ પ્રગટ્યો એટલે દેહની મુદ્રા પણ તેવી જ પ્રગટે. અંદર જ્યાં સ્વભાવ પ્રગટ્યો ત્યાં મુદ્રામાં પણ એ સ્વભાવના ચિહ્નો આવ્યા વગર તેવી જ પ્રગટે. જે મુદ્રાના અંતર્ભાવે દર્શન થતા, જે મુદ્રાના દર્શન થતા ના લીધું, એક શબ્દ હારે લગાડી દીધો, અંતર્ભાવે દર્શન થતા આત્માનું દર્શન પ્રગટે, એ જાતનો ભાવ કેવો અપૂર્વ હશે, કઈ જાતનો હશે તે સમજવું. ઠીક, હા, શું સમજવું એમ કે છે, પ્રત્યક્ષ યોગે શું સમજવું કે હા સમજવું, તો આનું નામ મર્મ કહેવાય. આનું નામ હૃદયમાં મર્મ છે, એ આ પ્રકારે છે. શું હવે વિચારવા જેવી એક વાત કરીએ, આપણે વિચારીએ કે ગુરુદેવશ્રીને જાતિ સ્મરણ જ્ઞાન નહોતું, ગુરુદેવશ્રીની જાતિ સ્મરણ જ્ઞાન નહોતું, એટલે પૂર્વભાવમાં શું બન્યું છે, ત્યારે સંસ્કાર પીડ્યા છે, ત્યાં પોતાને સ્મરણમાં અત્યારે જ્ઞાનમાં આવતું નથી, પડેલા એ વાત નક્કી. શું આ ભાવમાં કોઈ સત્પુરુષ મળ્યા નથી, એટલે પૂર્વભાવમાં સજીવન મૂર્તિ મળ્યા એ કઈ યાદ આવતું નથી, અને આ ભાવમાં કોઈ એમને ગુરુ સદગુરુ સત્પુરુષ મળ્યા નથી, છતાં આ વાત કાઢી ક્યાંથી, વિચારવા જેવો વિષય છે. આ શ્રુત જ્ઞાનમાં આ બધું આવે છે, શ્રુત જ્ઞાનમાં આ બધું આવી જાય છે, જે અનુભવ થાય અને પોતાને પેલા ભાવ ભાષણ થયું છે, ભલે નિસર્ગ જ બધું થયું છે, ભાવ ભાષણ પણ નિસર્ગ જ થયું છે અને અનુભવ ને સમીર દર્શન પણ નિસર્ગ જ થયું છે, છતાં પણ એ બધી ઘટના કેવી રીતે ભજે છે એ એમના જ્ઞાનમાં આવી જાય છે, અને ખોલીને મૂકે છે, એ વાત ખોલીને સ્પષ્ટ કરીને મૂકે છે. હું ફરીથી લઈએ કે અંદરથી જેને સ્વભાવ પ્રગટ્યો એટલે દેહની મુદ્રા પણ તેવી પ્રગટે, તેને દેહની મુદ્રા પણ તેવી જ પ્રગટે. જે મુદ્રાના અંતર્ભાવે દર્શન થતા ઘટના ઘટે છે, શું ઘટના ઘટે છે, કે અંતર્ભાવથી એ મુદ્રાના જીવ દર્શન કરે છે. આપણે સુગાનીજીનું લઈએ છીએ ને, સુગાનીજીને સંકેત થયું, બીજું સંકેત થયું, એમને આ દર્શન કર્યા અને આત્માનું દર્શન થતા એને આત્માનું દર્શન પ્રગટે, અને આત્માનું દર્શન અવશ્ય પ્રગટે, એ જાતનો ભાવ કેવો અપૂર્વ હશે. આ પૂરી પૂર્વે નહીં થયેલો એવો અપૂર્વ ભાવ છે અને અપૂર્વ ઘટના છે આ, અને કઈ જાતનો હશે કે અત્યારે કદાચ ન સમજાય બધાને આ વાત. ગુરુદેવ જે કહે છે એ વાત હશે નહીં, બધાને ન સમજાય એ ગુરુદેવને ખ્યાલ છે, બધાને કયા સમજાય એવો વિષય નથી, પણ તો એ ભાવ કેવો હશે તે સમજવું, એટલે સમજવાનો પ્રયત્ન કરવો, અત્યારે તમને પ્રત્યક્ષ યોગ છે તો સમજવાનો પ્રયત્ન કરવો કે આ કઈ જાતનો ભાવ હશે, આ કેવી રીતે બનતું હશે, એની અપૂર્વતા કેવી છે, એની અંતર જિજ્ઞાસા લંબાવી, એની જિજ્ઞાસા લંબાવી, એમ કેવું છે એમાં.
સત્પુરુષની વાણી કરતા એમની મુદ્રા પર વધારે લક્ષ્ય,
હા ચોક્કસ મુદ્રા પર વધારે લક્ષ્ય આપો, એ વાત સાથે છે, એનું કારણ છે. કે વાણી છે એ થિયરિટિકલ વાત છે. વાણી શું છે? થિયરિટિકલ વાત છે. અને મુદ્રામાં જે ચિહ્નો જોવા મળે એ પ્રેક્ટિકલ જ્ઞાન, એ પ્રેક્ટિકલ જ્ઞાન. થિયરિટિકલ જ્ઞાનનો વિષય છે, આ પ્રેક્ટિકલ જ્ઞાનનો વિષય છે. પ્રેક્ટિકલ જ્ઞાન છે તે અનુભવ જ્ઞાન છે, થિયરિટિકલ જ્ઞાન છે તે વિચાર જ્ઞાન છે. જીવ વિચાર જ્ઞાનની મુખ્યતામાં પહેલેથી રહ્યો છે અને અનુભવ જ્ઞાનની ગૌણતામાં રહ્યો છે. આ ભૂલ અનાદિથી કરતો આવ્યો છે. અહીંયા આખી લાઈન ફેરવે છે. જ્ઞાની શું કરે છે? પહેલેથી અનુભવ પદ્ધતિમાં ફિલિંગ સ્ટેજમાં લઈ જાય છે. શું એટલે આખી લાઈન ફેરવે છે? કીધું તારા અનુભવ જ્ઞાનને મુખ્ય કર, વિચારી 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 ને તું બહુ વિચાર તો ગાંડો થઈ જઈશ એક વાર. હું એમ રવા દે હવે, પછી એની પણ એક મર્યાદા હોય છે. હું વિચાર પણ અંડર સર્ટન ગ્રાફિકલ રેન્જ એની અંદર હોવા દે, એથી બાર જાય એટલે વિકલ્પ વૃદ્ધિ થાય, વિકલ્પ વૃદ્ધિ થાય એટલે મગજ ફટકે પાછું. શું વિચાર જ્ઞાન સાથે જો અનુભવ જ્ઞાનની લાઈન ન પકડે તો એ જ્ઞાનીના માર્ગે ન ચડે. અને જ્ઞાની તો અનુભવની જ પ્રધાનતા કરાવે. વિચાર શક્તિ છે જ્ઞાનીને ખબર છે, સંઘની પંચેન્દ્રિય જીવ છે એટલે એને પ્રયોજનભૂત વિચાર પકડવાની શક્તિ છે. એ શક્તિ તો બરાબર અનુભવને હારે જોડશે એટલે વધારે કામ કરશે, અનુભવની પ્રધાનતા કરશે એટલે વધારે એ શક્તિ કામ કરશે ઉલટાની. અને નહીતર પછી તર્કમાંથી કુતર્કમાં ચાલી જતા વાર લાગશે નહીં. એટલે એને અનુભવ પદ્ધતિઓ ચડાવે છે અને એમ કહે છે કે તું તારા અનુભવની પ્રધાનતા કર, અનુભવની પ્રધાનતાથી આગળ વધ અને અનુભવની પ્રધાનતામાં રહે અને તો જ તને સાચું સમજાશે, કેમ કે એ પ્રેક્ટિકલ જ્ઞાન છે. હા, એટલે એનું એનું વધારે મહત્વ છે. વચન કરતા મુદ્રાનું મહત્વ છે એનું કારણ કે એ પ્રેક્ટિકલ જ્ઞાનનો અને અનુભવ જ્ઞાનનો વિષય બને છે. જેમ દ્રષ્ટાંત લઈએ કે બાળકને ગુલાબી રંગ ન સમજાતો હોય, કેમ કે રંગ છે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, કર્ણેન્દ્રિયનો વિષય નથી. હવે એને તમે વર્ણન કરો, ગમે એટલું વર્ણન કરો તો પણ એની આંખે ગુલાબી રંગ ચડે નહીં. પણ એ ગુલાબનું ફૂલ દેખાડો 4 વર્ષના છોકરાને, કીધું આ ફૂલ છે એનો આ ગુલાબી રંગ છે અને આને ગુલાબી રંગ કહેવાય, એને પ્રેક્ટિકલ જ્ઞાન થયું. એ આખી જિંદગીમાં ગુલાબી રંગને ભૂલ નહીં ખાય, ગુલાબી રંગમાં ભૂલ નહીં ખાય. પણ એને ગુલાબી રંગ જિંદગીમાં જોયો ન હોય અને ગુલાબી રંગના ગમે એટલા પુસ્તકના થોથા વાંચી નાખે છોકરા, એને એ જ્ઞાન થાય એના જેવી વાત છે. 170 માં એ જ વાત કહેવી છે, 170 એમને એ જ વાત કહેવી છે. તીર્થંકર ભગવાન નો દેહ હવે આગળ વાત લે છે, જ્ઞાનીના દેહ મુદ્રાની વાત કરીને હવે તીર્થંકર ભગવાનની વાત કરે છે. તીર્થંકર ભગવાનનો દેહ પરમ ઔદારિક સ્ફટિકરત્ન જેવો થઈ જાય છે. કેવો થઈ જાય છે? આર પાર દેખાય એવો, પારદર્શક થઈ જાય છે. પરમ પરમ ઔદારિક થાય ને, ગમે એટલા મુનિ દશામાં 56 રોગ થયા હોય, ઉપસર્ગ આવે ત્યારે પરિસર પડે ને, તે પરિસર કહેવાય છે. કુદરતી મહારોગથી શરીર ઘેરાઈ જાય. શું એટલી બધી પીડા 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 સુતમ પીડા હોય કે જાણે પ્રાણ છૂટી જશે, પણ પુરુષાર્થ એવો ઉપર કે કેવળ જ્ઞાન લઈ આવે, બે આંખો ફરી જાય, લોહી પાસ ને પૂરું હાલા જતા હોય, એમાંથી એકદમ ચૈતન સ્ફટે એવો દેહ પણ એમનો સ્ફટિક જેવો થઈ જાય. કેમ કે કેવળ જ્ઞાન દશામાં કોઈ પણ ઉપસર્ગ પરિસરનું અસ્તિત્વ રહેતો નથી, એટલે એમનો દેહ પણ સ્ફટિક રત્ન જેવો થઈ જાય છે. અને નજીકથી તેમના દર્શન કરનારને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને સાત ભાવ દેખાય છે પોતાના. શું તે પ્રભુના જન્મદિવસને મહાકલ્યાણ કહેવાય છે, એવા તીર્થંકર પ્રભુના જન્મદિવસને મહાકલ્યાણ કહેવાય છે. જેને 3 લોકના નાથનું બિરુદ છે એ 3 લોકના નાથ કહેવાય છે. નાથ એટલે શું? જે રક્ષણ કરે, શું પોષણ આપે એને રક્ષણ કરે. તેમનો પરમ કલ્યાણક જન્મ ઉત્સવ ઇન્દ્રો પણ કરે છે. એમનો જન્મ કલ્યાણકનો ઉત્સવ છે એ ઇન્દ્રો પણ દેવલોકમાંથી આવીને કરે છે. અને 3 લોકમાં અજવાળા થાય છે, એમનો જ્યાં જન્મ થાય ત્યાં નારકીમાં પણ અજવાળું થાય, ત્યાં અંધારું જ હોય છે, ઘોર અંધારું હોય, કોઈ બી અજવાળું થાય નહીં. પણ જ્યાં તીર્થંકર ભગવાનનો જન્મ થાય મનુષ્ય લોકમાં તો ત્યાં પણ થોડીક વાર અજવાળું થઈ જાય છે. સાતા પણ મળે છે અને અજવાળા પણ થાય છે. બે ઘડી નારકીના દુઃખી જીવોને પણ સાતા ઉપજે છે, એ જ વાત કરી છે. બે ઘડી નારકીના જીવોને પણ સાતા, આ જુઓ સ્વપર કલ્યાણક પણ કેવું છે. સાધક સાધતા 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 હજી તો સાધક દશામાં છે, પણ કેવું સ્વપર કલ્યાણક પણ છે કે દુઃખી જીવોને પણ સાતા ઉપજે છે. તેમ જેણે આ પંચમ કાળમાં સદધર્મની જાહેરાત કરી અને પોતે અનંત ભવનો છેડો ફાડ્યો, છેડો કાઢ્યો, એક જ ભાવ બાકી રહે તેવી પવિત્ર દશા આત્માને વિશે પ્રગટ કરી તેવા પવિત્ર પુરુષનું અતિ અતિ બહુમાન થવું જોઈએ. આ ગુરુદેવની આજ્ઞા કહો કે ગુરુદેવનું વચનામૃત કહો, આ સીધી આજ્ઞા કરે છે કે એમનું અતિ અતિ બહુમાન થવું, થોડું બહુમાન થવું જોઈએ એમ ન લીધું, અતિ અતિ બહુમાન થવું. પંચમ કાળમાં તીર્થંકર હોય નહી, પંચમ કાળમાં આવા યુગ પુરુષ થાય, મહાપુરુષ થાય, નાની તો અનેક થાય પણ આવા પુરુષને યુગ પુરુષ અથવા મહાપુરુષ વિશેષ કરીને કહેવામાં આવે છે. કેમ કે વિશિષ્ટ પ્રજ્ઞાવંત પુરુષો છે આ બધા. શું હા, એટલે આ પંચમ કાળમાં જેમણે આ પંચમ કાળમાં સદધર્મની જાહેરાત કરી, શું અભિનેતર તો મુઠ્ઠીભર માણસો એમના સમુખમાં આવ્યા છે. ગુરુદેવની જેમ હિન્દુસ્તાન ભરમાં ખ્યાતિ નથી થઈ, શું છતાં પણ સદધર્મની જાહેરાત કરી એમ કીધું. કેમ કે એક જીવ થયો એ સિદ્ધ પદને પામશે, તેનું મૂલ્ય, એનું મૂલ્ય કેટલું કે એની કોઈ, એની કોઈ ટર્મિનોલોજી નથી, કોઈ ટર્મમાં એનું મૂલ્ય થઈ શકે નહીં. એટલે સદધર્મની જાહેરાત કરી અને પોતે પોતાના અનંત ભવનો છેડો ફાડી નાખ્યો, એક જ ભાવ બાકી રહે એવી પવિત્ર દશા પોતાના આત્માને વિશે પ્રગટ કરી તેવા પવિત્ર પુરુષોનું પુરુષનું અતિ અતિ બહુમાન થવું. તેમના જન્મદિવસની આજે જયંતિ છે, તેમના જન્મદિવસની આજે જયંતિ છે. ધન્ય છે તેમને, તેમને ધન્ય છે. હું ચોક્કસ કહું છું એટલે વજન આપે છે, એમ્ફેસાઇઝ કરે છે. શું આપણે જે કહેવું છે એને વજન આપે છે. હું ચોક્કસ કહું છું કે ગુજરાત કાઠિયાવાડમાં, ગુજરાતમાં એટલે સૌરાષ્ટ્રમાં વર્તમાન કાળમાં મુમુક્ષુ જીવોના પરમ ઉપકારી હોય તો તે શ્રીમદ રાજચંદ્રજી છે. આ હું ચોક્કસ કહું છું. આ ગુરુદેવે પોતાના જે ભાવ છે અંતરનો એ વ્યક્ત કર્યો છે, એટલે ચોક્કસ શબ્દ લગાવી દે, અમને ભાર દીધો. શું કે વર્તમાન કાળના મુમુક્ષુ જીવો ના પરમ ઉપકારી હોય, જો પોતે પણ ઉપકારી છે, છતાં બધું વર્તમાન કાળના મુમુક્ષુ જીવોના પરમ ઉપકારી હોય તો તે શ્રીમદ રાજચંદ્રજી છે. ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ લખીને જૈન શાસનની શોભા વધારી છે. જો આત્મસિદ્ધિની પ્રશંસા કરે, ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ શાસ્ત્ર લખીને જૈન શાસનની શોભા વધારી છે. જૈન શાસન તો સ્વયં પોતાથી સ્વાભાવિકમાં છે, પણ આવા જ્ઞાની પુરુષો પોતાની કૃતિ દ્વારા એ શાસનમાં શોભા વધારે છે. એમ કોઈ માણસ દાગીના પહેરે એમાં કોઈ વધારે દાગીનો પહેરે એની શોભા વધે, એમ આ અલંકાર છે, જૈન શાસનનો એક અલંકાર છે. આ કાળમાં તેમના જેવા મહત્પુરુષ મેં જોયા નથી. આ ગુરુદેવની નજરમાં કૃપાળુદેવનું સ્થાન શું હતું કે આ કાળમાં મેં એમના જેવા કોઈ પુરુષ જોયા નથી. હા, તો વર્લ્ડ ફિગર હતા એમ કહેવાની જરૂર નથી, કેમ કે એમની બરાબરીમાં આ કાળમાં શું છેલ્લા સેંકડો વર્ષમાં એવા પુરુષ જોવામાં આવતા નથી. ગાંધીજી એક એક વચનમાં ઊંડું રહસ્ય છે, તેમના એક એક વચનમાં હિન્દુ રહસ્ય છે. આ તો શું છે, આજે આપણે ઘણા મુમુક્ષુને ખબર નથી. ગુરુદેવે કૃપાળુ દેવની કેટલી પ્રશંસા કરી છે એ મોટા ભાગના અત્યારના આપણા મુમુક્ષુ નથી જાણતા. અને આ પ્રકાશન વર્ષોથી પ્રસિદ્ધ છે અને આઠમી નવમી નવ દસ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ગઈ છે. આ ગ્રંથની હજારો આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે, હજારો પુસ્તકો નકલો પ્રસિદ્ધ થઈ છે, પણ વાંચન ઓછું છે, લોકોનું વાંચન ઓછું છે. નવમી આવૃત્તિમાં 1000 છે, વચમાં 1500 અને 2100, એટલે 10000 ઉપર આ પુસ્તકો છપાઈ ગયા છે. અત્યાર સુધીમાં 10000 થી વધારે નકલો છપાઈ ગઈ છે, પણ છતાં મોટા ભાગના મુમુક્ષુને ખબર નથી કે ગુરુદેવ હું બોલ્યા છે. શું નવાને ખબર ન હોય સંભવ છે, પણ જૂનાને ખબર નથી. જે જૂના મુમુક્ષુઓ કહેવાય એને પણ ખબર નથી કે ગુરુદેવનો અભિપ્રાય શું હતો અને ગુરુદેવના વચનો શું હતા. એ તો એમ જ છે, તેમના એક એક વચનમાં ઊંડું રહસ્ય છે. રહસ્ય એટલે આત્મકલ્યાણનો મર્મ છે. એક એક વચનમાં આત્મકલ્યાણનો મર્મ છે. તે સત્સમાગમ વિના સમજાય તેમ નથી. પોતાની મળે એ પત્રો વાંચી જાય અને સમજાય એમ બને એવો નથી. ભાષા પણ ગૂઢ છે, માર્મિક છે, અને એમાં સત્સમાગમની આવશ્યકતા છે. તેમણે એક જ મુખ્ય વાત કરી છે કે આત્માની ઓળખાણ વિના ગમે તેમ કરો પણ ભાવ ઘટે તમે એમ કરો ને, આત્માની ઓળખાણ કરવી પડશે. ઓળખાણ કયો, બુદ્ધિ બીજ કયો, અસ્તિત્વ ગ્રહણ કયો, સ્વરૂપનું ભાવભાષણ કયો, સ્વરૂપનું લક્ષ્ય કયો અને સ્વરૂપનો નિશ્ચય કયો, એ વગર ભાવ ઘટે. આત્માને સમજ્યા વિના કોઈ કાળે છૂટકો નથી. આજે કાલે લાખ કરોડ વર્ષે કે તેથી વહેલા મોડા પણ આ તત્વ સમજે અને શ્રદ્ધે છૂટકો છે. આત્માને ઓળખવો પડશે તો જ છૂટકો થવાનો છે, બીજી રીતે થવાનો નથી. ને એ ઓળખાણ સત્સમાગમ વિના કોઈથી કોઈને થઈ નથી ને થવાની પણ નથી. શ્રીમદજીનું જીવન સમજવા માટે મતાગ્રહથી અને દુરાગ્રહથી દૂર રહી પોતાનો આગ્રહ છોડો અને જે કઈ પકડ થઈ ગઈ હોય એને દુરાગ્રહ કહે છે, એને પણ છોડીને એ પવિત્ર જીવનને મધ્યસ્થપણે જોવું જોઈએ. થાને પાસે તાને મૂળ દિગંબર નો તાને એ કાંઈ એમાં લેવા જેવું નથી. એમના પવિત્ર જીવનને મધ્યસ્થપણે જોવું એ પોતાના એટલે પૂર્વગ્રહ છોડીને. શું પૂર્વગ્રહ છે એ તો ક્યાંય ન થાય. જ્ઞાની પુરુષની વાત તો એક બાજુ રહ્યો, પણ જગતની કોઈ પણ એક જીવ કે એક વ્યક્તિ પ્રત્યે પણ પૂર્વગ્રહ ન બંધાય એની તકેદારી મુમુક્ષુ જીવે અવશ્ય રાખવા જ રાખવા જેવી છે. કેમ કે એ ભૂલ સહેજે સહેજે થઈ જાય છે. અને એ જ્યાં પૂર્વગ્રહ થઈ ગયો વ્યક્તિગત, એટલે એક શલ્ય અંદરમાં બેઠું, એ શલ્ય કાઢવું મુશ્કેલ પડશે અને પુરુષાર્થ ઉપડશે. પરિણામ સ્વરૂપે પોતે સમજતો હશે તો પણ એ સમજણ અનુસાર પુરુષાર્થ ઉપડશે નહીં. આ મોટું નુકસાન આવી પડે. હા, તરી ગયો. અરે કોઈ બી એક પર્યાય પલટનાર છે, જે પર્યાય એક સમયમાં પલટો મારે છે. જો તું પૂર્વગ્રહ રાખતો તો વસ્તુના સ્વરૂપને સ્વીકારતો નથી, વસ્તુના સ્વરૂપને તો સ્વીકારતો જ નથી. એ વાત થઈ ગઈ. હા, મારે છે જૈન શાસનનો વિરોધ કેટલી વાર કર્યો છે, એક વાર નથી કર્યો, અનેક વાર જૈન શાસનનો વિરોધ કરીને નરકે ગયા છે. હા, અનેક વાર નરકે ગયા છે. એટલે જ્ઞાનીની વિશાળ દ્રષ્ટિના ન્યાયથી વિચારવું જોઈએ. તેમની ભાષામાં અપૂર્વ ભાવ ભર્યા છે. કૃપાળુદેવની ભાષામાં અપૂર્વ ભાવો ભર્યા છે. તેમાં વૈરાગ, ઉપશમ, વિવેક, સત્સમાગમ આ બધું છે અને આ તો મુખ્ય વિષયો છે. બાળકથી માંડીને આધ્યાત્મિક સત્સ્વરૂપની પરાકાષ્ઠાને પહોંચેલા ઊંડા ઊંડા ન્યાય, ગંભીર અર્થ તેમના લખાણમાં છે. છે એટલે બાળકને પણ સમજી શકે, ત્યાંથી માંડીને ઘણી ઊંચી વાતો ઠેઠ સતની પરાકાષ્ઠા સુધીની એ બધું એમના લખાણમાં ગંભીર અર્થમાં ભરેલા છે. વ્યવહાર નીતિથી લઈને પૂર્ણ શુદ્ધતા અને કેવળ જ્ઞાન સુધીના ફણકારા તેમાં છે. વ્યવહાર નીતિની પણ બધી વાતો છે, નિશ્ચયની પણ બધી વાતો છે. કોઈ જ્ઞાન બળના અપૂર્વ યોગે, જુઓ એ વાતની શબ્દો વાપરા છે કે કોઈ જ્ઞાન બળના અપૂર્વ યોગે એ લખાયા છે, જે વચનો લખાયા છે એમના જ્ઞાન બળના અપૂર્વ યોગ થી લખાણા લખવું છે. એ તો વચન છે, વચન યોગ છે, પણ એની સાથે જ્ઞાન બળ કયા બેકગ્રાઉન્ડ માંથી લખાણા છે? અપૂર્વ જ્ઞાન ના બેકગ્રાઉન્ડ માંથી એ લખાયા છે. આત્મભાવના ભાવતા જીવ રહે એવું 833 માં લીધી છે ને આત્મભાવના, બહુ સરસ આત્મભાવના લીધી છે. આત્મા કેવળ એક અસંગ ચૈતન્ય તત્વ છે, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છે. કેવી કેવી વાતો લીધી છે આત્મભાવનાની, એમાં બધે કેવળ જ્ઞાનના ભણકારા છે. તેમના અંતરમાં વિતરાગ શાસનની પ્રભાવના થાય, સનાતન જૈન ધર્મ જૈવંત વર્તે એમ નિમિત્ત થવાની ઊંડાણમાં ભાવના એ 708 પત્રમાં એ નીકળે છે. 708 પ્રભાવના થશે. એમની ઉંડાણની ભાવના હતી એટલે અપૂર્વ અવસર પણ એમને ગાયું છે. પણ તે કાળે મતાગ્રહીના ટોળા ઘણા હતા, એમના કાળમાં પણ સંપ્રદાયના આગ્રહ વાળા મતાગ્રહીના ટોળા ઘણા હતા. અને ગ્રસ્ત વેશ હોવાથી, પોતે જ્ઞાની હોવા છતાં ગ્રસ્ત વેશમાં હોવાથી તેમની પાસે જવામાં અને પરમાત્મામાં બાહ્ય દ્રષ્ટિ જીવોને પોતાના પક્ષનો આગ્રહ વિઘ્ન રૂપે થયો છે. બાકી જે લાયક હતા એ તો એમના એમના સમીપ ગયેલા અને પોતાની યોગ્યતા અનુસાર આગળ વધેલા, પણ ગ્રસ્ત વેશ હોવાથી તેમની પાસે જવામાં અને પરમાર્થ પામવામાં બાહ્ય દ્રષ્ટિ નડે છે. જે નડે છે તે બાહ્ય દ્રષ્ટિ કેવી રીતે નડે છે એનો જો વિશેષ વિચાર કરીએ તો કે તીર્થંકર દેવ છે એમાં શંકા કરવા જેવું શું છે? પણ એક તો એમનું શરીર પણ પારદર્શક થઈ ગયું, ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજે છે, 34 પ્રકારના અતિશયથી સમૃદ્ધ છે, અને કોઈ પણ પ્રકારની એવી ઔદૈહિક ભાવોની પ્રવૃત્તિ નથી કે કોઈને મલિનતાના એક અંશની પણ શંકા જાય. છતાં ઓળખાણ કેમ નથી? આપણે અનંત વાર ગયા એવા, આપણે એ તીર્થંકરના સમૂહ શરણમાં ગયા, લોલમાં લોલ કરીને ભક્તિ કરી, પૂજા કરી, મણિરત્નના દીવાથી ને કલ્પવૃક્ષના ફૂલથી, અને ભક્તિમાં બધાને નાચને નાચવાની હારે નાચ્યા, પણ કેમ ઓળખાણ ન થઈ? બાહ્ય દ્રષ્ટિ, બધું બહારનું જોયું, અંતર પરિણામ જોયું નહીં, બહારનું જોયું. તો એવી નિશંકતા ઉત્પન્ન થાય એવી બાહ્ય દશા હોય તો પણ બાહ્ય દ્રષ્ટિથી અંતર સ્વરૂપનો અને અંતર પરિણતિનો પરિચય ન થાય. નહીતર તો ધ્યાનમાં બેસનારા તો અનિયમિત પણ હોય છે. જો ધ્યાનથી જ પરિચય થઈ જતો હોય, ધ્યાનની બાહ્ય દ્રષ્ટિથી, તો એનો પણ પરિચય થઈ જાય, તો એના એનામાં પણ એને ભ્રાંતિ થઈ જાય છે. એટલે બાહ્ય દ્રષ્ટિ છે, બહારમાં જોયું ને કે એમના આમ છે તો વેપાર કરે છે, મેં તો પત્ની છે, મેં તો સંતાનો થાય છે, મેં તો ફળાણું છે ફળાણું છે, બધું જોયું ને, એટલે એ રીતે શું એ રીતે શંકાના સ્થાન ત્યાં તો ઘણા છે. વાસ્તવિકમાં તો શંકાના સ્થાન ઘણા છે અને ત્યાં તો શંકાનું સ્થાન નથી, પણ બાહ્ય દ્રષ્ટિ કોમન થઈ ગઈ.
એટલે
મતલબ સાર તાત્પર્ય શું તારવાનું છે? તાત્પર્ય તારવું છે કે બાહ્ય દ્રષ્ટિને છોડી દેવી છે, બાહ્ય દ્રષ્ટિથી મારે વિચારવું નથી, અંતર અનુભવથી મારા અનુભવને પ્રમાણ કરીને, મારા અનુભવને તપાસીને, અનુભવની લાઈને ચાલવું છે. એટલે એ વિઘ્નરૂપ થાય છે, એ જીવોને પોતાના પક્ષનો આગ્રહ થઈ જાય છે અને વિઘ્નરૂપ થાય છે. અને તેથી જે જીવો નજીક ના આવ્યા એ ન ઓળખી શક્યા, આવા પુરુષને પણ ન ઓળખી શક્યા, એ કારણ બીનું છે. અને અમે હમણાં ક્યાં હતા? એટલા જેને ત્યાં ઉતર્યા હતા એ કૃપાળુદેવના એના ચોથી પેઢીએ મામા ભાઈના ભાઈઓ થતા હતા. કૃપાળુદેવને એના દાદાના દાદા છે એ મામા ભાઈના ભાઈઓ થતા હતા. એટલે એમના કેટલાક પત્રો હતા, એ પત્રોનું આલ્બમ અમને જોવા મળ્યું ત્યાં. એમાં કૃપાળુદેવે જે વ્યાપારિક અને વ્યવહારિક પત્રો લખેલા હતા એનો પણ સંગ્રહ હતો, કે જે આ ગ્રંથની અંદર પ્રસિદ્ધ નથી થયા. આજે એ પત્ર વાંચે તો ચિતવ્યું ખસી જાય માણસને. આજનો મુખ શું સામાન્ય, વિશેષ મુખ સંગ્રહ જુદી છે. સામાન્ય મુખ આજે પત્રો વાંચે એટલે એનું ચિતવ્યું ખસી જાય. આવું બધું લખતા હશે, આવું બધું આવા બધા પત્રો લખતા હશે ને, આવું બધા પ્રવૃત્તિમાં પડ્યા છે એ દિવસોમાં, આવી બધી પ્રવૃત્તિ કરતા હશે, એ શંકા ઉભી થાય. શંકા ઉભી થાય એટલે ભક્તિ થઈ જાય, થઈ ગયું ગયો. પરમ ભક્તિ આવી જોઈએ એના બદલે અભક્તિ. કેટલાય પત્રો હોય છે, એક બે પત્રો નહોતા, ઘણા જ પત્રો હતા. એને તો લગભગ કેટલા પત્રો સંગ્રહ્યા હતા, એમાં કોઈક પત્ર જે અધ્યાત્મના છે એ પ્રસિદ્ધ થયેલા છે, અને વ્યવહારિક પત્રો એ લોકો આ લોકોએ સંકલનમાં લીધા નથી એટલું ડાપણ કર્યું છે. અને કેટલાક પત્રોના અંશ લીધા છે અને આખા પત્રો પણ નથી લીધા, એ તો આપણે જોયેલું પહેલાં અગાસની અંદર પણ. એટલે એ રીતે એમણે સામાન્ય જીવોને નુકસાન ન થાય એટલે અમુક વાતો પ્રસિદ્ધ નથી કરી. એટલે પરોક્ષપણામાં એ ખ્યાલ ન આવે, એક સાઈડ ખ્યાલમાં આવે, પણ બે સાઈડ ખ્યાલમાં આવે અને પછી એમની સમીપ તારીએ, એ વસ્તુ આખી વિશેષ પાત્રતાનો વિષય બને છે. અહીં સુધી રાખ્યા.